આપણા સર્વના ઈષ્ટદેવ વાલાવાલા ઘનશ્યામ મહારાજ એની અસીમ કૃપાથી આપણે વેલ રોડને આંગણે સુંદર દિવ્ય ભવ્ય અને નવ્ય મંદિર નિર્માણ થઈ ગયું છે. એમાં ઘનશ્યામ મહારાજને પધરાવવાનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. એમાં ધામધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો તથા મહોત્સવના સમગ્ર યજમાનો, નાના મોટા સર્વે ભક્તજનો, મહેમાનો અને વાલા ભક્તજનો, વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં અનેક જીવના કલ્યાણ કરવા માટે પધાર્યા છે. કહેવાય ભગવાન છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે અલૌકિક મૂર્તિ આજની અને ધરી ધરી ધર્મ કુમાર, અરે જોતા જોતા નાવેની જોડમાં આસમન્ય અવતાર. સ્વામી કહે છે અલૌકિક મૂર્તિ આજની. આ બ્રહ્માંડમાં ભગવાનના અવતારો તો ઘણા થયા છે. પૃથ્વીના રજકણ ગણાય પણ ભગવાનના અવતારો ગણી શકાય નહીં એટલા બ્રહ્માંડમાં ભગવાનના અવતારો થયા છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આજની મૂર્તિ તો અલૌકિક છે, ક્યારેય ધરી નથી અને ધરશે પણ નહીં, એની જોડમાં કોઈ મૂર્તિ આવે નહીં. સમર્થ મૂર્તિ સુખ ભરી અને ધરી ન ધરશે કોઈ, અરે સર્વોપરી છે મારો શ્રી હરિ અને સહજાનંદ પ્રભુ સોય. સર્વોપરી છે મારો વાલો શ્રી હરિ અને સહજાનંદ પ્રભુ સો. સમર્થ મૂર્તિ સુખ ભરી, સુખની ભરેલી ભગવાનની મૂર્તિ. જીવ પ્રાણી માત્રને સુખની ઈચ્છાઓ છે પણ સુખ ક્યાં છે વાસ્તવિક એને ખબર નથી. આપણે હંમેશા પંચ વિષયમાં, આ લોકના પદાર્થોમાં, માન મોટમમાં, ખાવા પીવામાં એ સુખ માન્યું છે. પણ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે એ સુખ તો બધું કેવું છે, ગાયના આવમાં ઈતળી ચોટી હોય એને શેનું સુખ આવે, લોહીનું આવે અને દૂધનું ન આવે. વાછડું શેટે બાંધ્યું હોય પણ એને દૂધનું સુખ આવે, એમ ભગવાનની મૂર્તિનું સુખ એ તો દૂધ જેવું, અમૃત જેવું મીઠું છે. પણ જીવને કાંઈ ખબર જ નથી સુખ છે એમાં છે. આપણા નંદ સંતોનો આ પડકાર છે ભક્તો કે સુખ જોતું હોય તો મહારાજમાં વળગો, મહારાજને સંભાળ્યા કરો, મહારાજને ધાર્યા કરો, હાલતા ચાલતા ખાતા પીતા હરેક ક્રિયામાં ભગવાન સંભાળો તો એટલું બધું સુખ આવે છે કે એની ન પૂછો વાત. પણ આપણને એનો અનુભવ નથી એટલે એ સુખમાં આપણને કઈ મજા આવતી નથી. કોઈ દી તમે દૂધપાક બાસુંદી ખાધી જ ન હોય ને પછી કોઈ એના વખાણ કરે કે ભાઈ દૂધપાક ને બાસુંદી બહુ સરસ હો, પણ તમને એનો અનુભવ નથી તો તમને બહુ રસ નહીં પડે. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી વખતમાં એક સામો કરીને એક ઢોરા ચારવા જતો, ભરવાડ હતો. રોજ છાશ રોટલો અને મરચું ખાય ઢોરા ચારે ગાય. એક દિવસ કોઈ હરિભગત આવ્યા, મંદિરમાં રસોઈ આપી, દૂધપાકની રસોઈ આપી. મહારાજને થાળ ધરાવ્યો, સંતો જમ્યા, ભક્તો જમ્યા, પછી દૂધપાક વધ્યો. આની માટે સાંજ માટે શામા માટે રાખી મૂક્યો કે આ ગોવાળ આવશે ને એને હાંજે એને આપણે આપશું. સ્વામી જાતે પીરસવાય ગયા હો, ગાયો ભેંસોની બહુ સેવા કરે ને હારા હાંચવે ને ચારવા લઈ જાય એટલે સંતો એની ઉપર બહુ રાજી. એટલે સામાને કીધું કે સામા આ ગળો બોળો છે, તો કે એ ચીકણું ચીકણું આપણને ભાવે નહીં, લઈ જાઓ મને 60 રોટલો આપો. સ્વામી કે જરાક ચાખી તો જો, આંગળી બોલ. આંગળી બોળીને ચાખ્યું તો ગળું લઈ ગયું. એ બે હાથે તાંહળી પકડીને પી ગયો. બીજે દી કે ઓલું કાલે આપ્યું થઈ હોય તો ઢોરા ચારવા જવું, પહેલા ના પાડતો હતો કે મને નહીં ભાવે, રહેવા ગયો. આવું જ ભગવાનની મૂર્તિનું સુખ કાંઈક અલૌકિક છે, પણ આપણને એનો અનુભવ નથી ને, એટલે આપણે ના પાડી. એક આંધળો માણસ હતો, તો એને કોકે કીધું દૂધ છે ને એ ધોળું હોય બગલાની પાક જેવું. તો એને જન્મથી અંધ હતો એટલે બગલો જ કોઈ જોયો ન હોય. તો કે બગલો કેવો હોય તો એટલે આમ કરીને બતાવ્યો, તો એણે આમ હાથ ફેર્યો. એ કે આવું વાકું આપણે ગળે ન ઉતરે. એમ ભગવાનની મૂર્તિનું સુખ એનથી આપણે હાવ અજાણ્યા છીએ. જન્મો જન્મથી આપણે વિષયને માર્ગે આવેલા છીએ એટલે એના સુખનો અનુભવ છે. ગમે એવું બાળક નાનું હોય, એને કાંઈ પણ વસ્તુ આપો ને તરત મોઢા તરફ લઈ જાય છે, ખાવાની હોય ન હોય, કારણ કે એને જન્મો જન્મનો ખાવાનો અભ્યાસ છે. એમ ભગવાનના ભજનનો, સત્સંગનો, કથા વાર્તાનો જો આપણે અભ્યાસ પાડીએ ને, તો પછી આપણે હૂતા હોય તો ભજન થાય. અમુક હરિભગતને અમુક સંતો એવા હતા, એ હૂતા હોય તો એના કંઠ હાલતા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વિચાર કરો કેવા એ ભક્તો હશે ને કેવું એને ભગવાનની મૂર્તિનું સુખ આવતું હશે. આ સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી એમ કહે છે કે આવા સર્વોપરી મહારાજ સમર્થ મૂર્તિ સુખની ભરેલી છે, જો આપણને એમાં સુખ મનાય તો કામ થઈ જાય. આવા સર્વોપરી ભગવાન આવ્યા છે, એનો આપણે આશ્રય કર્યો છે, એ બહુ મોટી વાત છે ભાઈ. કયો ચાલતી કથામાં ભગવાન શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે. ગઢપુરની અંદર એભલ પરિવાર, દાદા ખાચર, લાડુબા, જીવુબા, રાજબાઈ, આ બધા બહેનો ભક્તો અને દાદા ખાચર આદિક ભક્તજનોએ ભગવાનને પ્રેમને તાતણે બાંધી દીધું. ભગવાન ગઢપુરમાં રહ્યા છે પોતાનું ઘર માનીને, 28 વર્ષ પોતાનું ઘર માની રહ્યા છે. એકવાર સભા કરી અને બેઠા છે, સંતો બધા બેઠા છે, સંતોને બોલાવ્યા છે. મહારાજ કહે છે કે સંતો, આપણે પૃથ્વી ઉપર આવ્યા એનો હેતુ કંઈક સિદ્ધ થવો જોઈએ. હવ હેતુ લઈને આવ્યા હોય ને, આ સમાજમાં આ લોકમાં બધા હવના હેતુ પ્રમાણે હવ મતતા હોય છે. એમ ભગવાન આવ્યા હતા, સંતો આવ્યા હતા, એનો હેતુ શું હતો? કે અનંત આત્માઓને ભગવાન ઓળખાવી, અમારા સ્વરૂપનું જ્ઞાન આપી, અમારી મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આવો અભિપ્રાય હેતુ ભગવાન સ્વામિનારાયણનો હતો ભાઈ. એટલે કીધું કે હે સંતો, આપણે અહીંયા આવ્યા લોકમાં, તો હવે આપણે જે આવ્યા એનો અર્થ સિદ્ધ થવો જોઈએ. અમે તમને આજ્ઞા કરીએ છીએ કે સંતો, તમે ગામડે ગામડે, શહેર શહેરે જાઓ અને પ્રગટ ભગવાનની વાતો કરો અને જીવાત્માને જ્ઞાનની વાર્તા કરી મોક્ષનો માર્ગ બતાવો. સંત સિવાય જીવાત્માને કોઈ મોક્ષનો રાહ બતાવનાર નથી ભક્તો. એટલે આપણા સંતોએ લખ્યું, સંત વિના સાચી કોણ કહે, સારા સુખ નિવાત, દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાત, સંત વિના સાચી કોણ કહે. સદગુરુ વર્ય નિષ્કુળાન સ્વામી કહે છે, સાધુ વિના જીવાત્માને કોઈ સત્ય વાત બતાવનાર નથી. સાધુ મળે ને તો એને સત્ય વાત બતાવે. તમારા સંબંધી ગમે એટલા હિતેશ હોય તો તમને સત્ય વાત નહીં કરે. ગમે એવો દીકરો હોય, એમાં પ્રેમ હોય, હેત હોય, પણ કોઈ દિવસ એમ ન કે બેટા તું ભગવાનને રસ્તે હાલજો, સંસારમાં તો કાંઈ નથી, અમે તો ધડીકા લઈ લઈને હેરાન થઈ ગયા. આવું કોઈ બાપ દીકરાને કહે ખરો? પણ સાધુ પાસે જાય તો સાધુ તરત કહ્યો, એ ભાઈ અનંત જન્મથી ભટકશો, ભગવાનને શરણે થઈ જા તો બેડો પાર થઈ જાય. સત્સંગ કર, વર્તમાન ધાર, કંઠી બાંધને નિયમ ધાર, અને માળા કરીને ભજન કરીને સાધુનો સમાગમ કર તો કલ્યાણ થતા વાર નથી. દેવાનંદ સ્વામી કહે છે, અનેક જન્મના પાપ તે તો સત્સંગથી બળે, અનેક જન્મના પાપ તે તો સત્સંગથી બળે. દેવાનંદ કહે, ગધો કૂતો થાવું તો ટળે, કાંઈક લે 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 લાવ પછી નહીં મળે. મળે રે તુને પછી નહીં મળે, કાંઈક લે 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 લાવ પછી નહીં મળે. મોતી સરખો પણ લઈ મૂરઘંટી માં ઢળે, કેમ ફળે, કાંઈક લે 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 લાવ પછી નહીં મળે. પછી નહીં મળે રે તુને પછી નહીં મળે, કાંઈક લે 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 લાવ પછી નહીં મળે. દેવાનંદ સ્વામી કહે છે, ભાઈ આ લાભ પછી નહીં મળે, મનુષ્ય જન્મમાંથી ચટકી જાય તો આ બધો ભાર માથે ને માથે રહેશે. મોતી સરખો કણ લઈ મૂરખ ઘંટીમાં દળાય. મોતી સરખો કણ કોઈ દી દળાય એનો લોટ થાય ભાઈ. અને બાવળિયાના બીજ વાયવા કરે ને પછી આશા રાખે કે આંબા થાહે ને કેરીઓ આવશે ને પછી ખાઈશું. હે, કોઈ દી બને ખરું? કર્મ એવા કરવા છે નકામા, પાપ કરવા છે ને પછી એ સ્વર્ગની કે મોક્ષની ઈચ્છા રાખી એ કોઈ દી બને નહીં. આ સંસાર કર્મથી બંધાયેલો છે, માટે સારા કર્મ કરવા, નીતિ રાખવી જીવનમાં, નીતિથી કમાવવું, નીતિથી રહેવું, નીતિ છે એ મોટા મોટો ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે નીતિ મોટા મોટો ધર્મ છે, માટે નીતિ રાખ. અનેક જન્મના પાપ આ સત્સંગથી બળી જાય છે. સત્સંગ એવો છે, અનેક જન્મના પાપ તાપ ઉપાધિ આ બધું બાળી દે છે. દેવાનંદ સ્વામી કે ગધેડા ને કૂતરાના અવતાર આવવાના એ મટી જાય બધા, કયો નહીતર આમાં શું છે, વાસના રહે ને એટલે અવતાર ગમે ત્યાં લેવો પડે. એક ભાભાએ સરસ મજાના ગામડામાં એક ઓંચરીએ ચાર મકાન બનાવેલા, એક ઓંચરીએ ચાર મકાન એ જે બનતા હતા, સરસ મજાની કુંભીઓ કંડારી હતી. અને ભાભો સંકલ્પ કરે કે આ મકાન તૈયાર થઈ જાય પછી અહીંયા રહેવા આવી, પછી આ કુંભી પાસે બેસીને દાંતણ કરવું છે રોજ. હવે એનો સંકલ્પ આ રોજનો, મકાન તો પૂરા થતા થયા પણ આનું આયુષ પૂરું થઈ ગયું. બોલો, ભાભાને જવાનું છું, મરી ગયા ને ભાભા પછી વાસના રહી ને એટલે શેરીમાં કૂતર્યું હતું, એનું ગલુડિયું થઈને આવ્યા. અને દરરોજ પછી કુંભી પાસે આવીને બેહે, રોજ બગાડી દે. એક દી તો દીકરાની વહુ છે ને કપડાં ધોઈને આવતી હતી, ધોકો હતો હાથમાં, એક કેડ ઉપર માર્યો, હોઉં 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 કરતું ભાગ્યું. એ કે મારો હાહરો અહીંયા જ કાયમ બેસી જઈશ. બોલો, હતો એનો હાહરો પાછો, પણ પછી કોઈ બેહવા દે ભાઈ? આ તો આપણે અહીં સહી ત્યાં સુધી બેહવા દેવતી તો આવ્યા હો ને તમે, આમ તો ઘરમાં નો ઘરવા દે. ભલે ને તમે બધી સંપત્તિ કમાણી કરીને આપી હોય, પણ મર્યા પછી જો તમે દેખાઓ તો તરત ડાકલા બેહા રહ્યો કે આ ક્યાંથી આવ્યો, હવે અહીં આનો પગ ન હોવો જોઈએ. આ દુનિયા સ્વાર્થની છે, માટે ભગવાન ભજી લેવા. આપણા નંદ સંતોનો પડકાર છે કે ભાઈ ભગવાન ભજો, સત્સંગ કરો, નહીંતર આપણી જેવા અહીંયા કંઈ ખોવાઈ ગયા. હે, મોટા મોટા રાજાઓ હતા, પગઠેલી પર્વત પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આવા મહારથીઓ આ પૃથ્વી ઉપર થઈ ગયા, પણ એનું કોઈ નામ આજ જાણતું નથી. આજ હવ નરસિંહ મહેતાને ને મીરાબાઈને ઓળખે છે, દાદા ખાચર અને પર્વતભાઈને ઓળખે છે, લાડુબાઈ અને જીવુબાને ઓળખે છે. કારણ કે એણે જીવનમાં ભગવાન રાખ્યા. જૂનાગઢમાં નરસિંહ મહેતાને રહેવાનું મકાન નહોતું, પણ આ જૂનાગઢ કયો તો કોનું કહેવાય? નરસિંહ મહેતાનું કહેવાય. નરસિંહ મહેતાને હવ ઓળખે. આપણા કાંઈ સંબંધી થતા, કાકા માસીના મામાના થાયશ, પણ આખી દુનિયા એને ઓળખે. હું કામ, એને ભગવાન રાખ્યા છે. માટે જે ભક્ત ભગવાનને રાખે છે એનું કામ થઈ જાય. એટલે સંતો છે એ ભગવાનના સંત છે, એ જીવાત્માને સત્ય વાત બતાવે છે. જ્યારે ભગવાને સંતોને એમ કીધું કે હે સંતો, ગામડે ગામડે હવે ફરવા જાઓ અને જીવાત્માને જ્ઞાનની વાર્તા કરી અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો અને મોક્ષનો માર્ગ બતાવો. ત્યારે સંતોએ પ્રશ્ન કર્યો કે મહારાજ, ગામડે તો જાય પણ અમારે ત્યાં જઈને શું કરવું? એ કયો? એ વળતા મુનિ બોલિયા, શું શું ધરાવીએ વર્તમાન, અને કઈ પેરે ભજન કરાવીએ, અને કઈ પેરે ધરાવીએ ધ્યાન. મહારાજ ગામડે જાય તો ખરા, પણ અમારે ત્યાં જઈને શું કરવું? જીવાત્માને કઈ પેરે ભજન કરાવવું, કઈ પેરે એને ઉપદેશ આપવો, કયા કયા વર્તમાન ધરાવવા, શું કરાવવું એની પાસે, લોકોને ઉપદેશ કઈ રીતનો દેવો? આમ મહારાજે ને વાત કરી ત્યારે મહારાજ કહે છે, સંતો તમારે છે ને પંચવર્તમાન પ્રમાણે રહેવાનું છે. રે જો પંચવ્રત પ્રમાણ રે ધારી, વિચારી સહુ સો જાણ રે. પંચવ્રત સે સહુ ને પાર રે,
પંચવ્રત સે સહુ ને પાર રે.
ઓ પંચવ્રત સે સહુ ને પાર રે,
પંચવ્રત સે સહુ ને પાર રે.
નથી એથી બીજો કાંઈ બાર રે, સહુ જાણજો જન એમ પંડે રે ધન, સ્ત્રિયા બે નથી બ્રહ્માંડે રે. જાણજો જન એમ પંડે રે ધન, સ્ત્રિયા બે નક્કી કરી નિરધાર રે, વર્તમાન છે એ સૌની પાર છે, એમાં બધા જ નિયમ આવી જાય છે, એનાથી કોઈ બહાર નથી. અને એ સંતો તમે એટલું જરૂર જાણજો, ગામડા ફરો શહેરમાં ફરો, પણ નક્કી કરજો કે ધન ને સ્ત્રી અમારા માટે આ જગતમાં છે જ નહીં. આવું નક્કી કરી અને પરહિતે અનેક જીવાત્માના કલ્યાણ માટે તમે પૃથ્વી ઉપર વિચરણ કરો, પ્રગટ ભગવાનનું ભજન કરાવજો અને પુરુષોને ઉપદેશ દેજો, સ્ત્રીઓની સાથે ક્યારે વાત કરતા નહીં. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળજો, સ્ત્રીથી હંમેશા છેટા રહેજો અને પ્રગટ ભગવાનનું ધ્યાન કરવાનું કહેજો. અને પંચવર્તમાનની વાતો કરી નિયમ ધરાવી અને ભગવાન સ્વામિનારાયણનો આશરો કરાવજો. હે સંતો, તમે વર્તમાન પાળી અને ભજન કરશો તો તમારું વર્તન જોઈ અને બધાને ગુણ આવશે અને બધાને સત્સંગ થઈ જશે, માટે તમારું વર્તન વાતું કરશે. ભગવાન સ્વામિનારાયણના સંતો એવા કે જેનું વર્તન વાતું કરે, એનું જીવન બીજાને જીવન જીવતા શીખવાડે. આપણા નંદ સંતોએ લોકોના જીવન સુધાર્યા છે, એના જીવન એવા હતા ને એટલે સુધર્યા. બોટાદની અંદર સત્સંગ થતો જ નહોતો. ઘણા ઘણા વિદ્વાન સંતો, સંગીતકાર સંતો, ગવૈયા સંતો, ભણેલા સંતો ગયા, કથા વાર્તાઓ બહુ કરી, પણ કોઈને સત્સંગનો રંગ ન લાગે. પછી ધ્યાનાનંદ અને સાંખ્યાનંદ નામના બે આ અભણ સાધુ હતા, પણ ભગવાનની ખુમારી અને નિષ્ઠાવાળા હતા અને વર્તમાને યુક્ત હતા. મહારાજ કે તમે સત્સંગ કરાવવા જાઓ બોટાદમાં અને વાતો કરીને બધાને સ્વામિનારાયણનો આશ્રય કરાવો. સંતોએ હાથ જોડ્યા કે મહારાજ, અમે કાળા અક્ષર કુવાડે માર્યા છે, કાંઈ કથા વાર્તા આવડતી નથી, તો ગામના લોકો આગળ જઈને શું વાતો કરીએ, અમને સ્વામિનારાયણ સિવાય કે આવડતું નથી બોલતા છે. મહારાજ કે જાઓ, તમારે કથા વાર્તા નહીં કરવી પડે, તમારા વર્તન વાતો કરશે. ભગવાનની આજ્ઞા લઈને આ સંતો ગયા છે, ચોરામાં ઉતર્યા છે, કોઈને અરે કાંઈ બોલતા નથી, અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડ્યા. ત્યાંથી નીકળતા બધા જૈનવાળા વાણિયાઓ, એને વિચાર થયો કે આ તો મુનિ વ્રત લઈને બેઠા લાગે છે, આ બહુ સંતો મહાન છે અને ગુણ આવ્યો. પોતાની પાસે આવ્યા સંતો પાસે, ને મહારાજે એને એક લાકડી આપેલી કે પાસે આવે ને આ લાકડીનું એક લીલું ઠેબું છે ને એક લાલ છે, કે આ લાલ અડાડો એટલે સમાધિ થાય, લીલું અડાડો એટલે ઉતરી જાય, એટલે કોઈ પાસે આવે બેહે ભગવાનની વાત કરે જેવી આવડે એવી, પછી ઓલા ન માને તો તરત સમાધિ કરાવે. કયો સમાધિમાં જઈ અને ધામ દેખાય ને આ બધું જોઈને આવે, જમપુરી દેખાય, એટલે બધું સત્ય તો માનવું જ પડે. એમ ભગવાન સ્વામિનારાયણે અભણ સંતો દ્વારા પોતાના વર્તનથી સત્સંગ કરાવ્યો છે. સાધુનું જીવન કેવું હોય, ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી ના ઉધોવું, સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખી સતસંગી થાય, ખાવું પીવું બેસવું ઉઠવું બધી સંતોની ક્રિયા એવી હોય, નાવું ધોવું ચાલ્યા જવું, કે કુસંગી દેખે ને તેને ગુણ જ આવે કે વાહ સંતો છે ને કઈ. સંતો તણા સંચળનો યનેણ, સંતો તણાવી વળનો યવેણ, સંતો નિવૃત્તિ સ્થિરતો જણાય, કુસંગી દેખી સતસંગી થાય. સંતોના સંચળ નેણનો હોય, એના વિહવળ વેણનો હોય, એની વૃત્તિ ભગવાનમાં સ્થિર હોય, આવી બધી બાબત જોઈ અને કુસંગીને પણ એનો રંગ ચડી જાય, એવો સત્સંગી થઈ જાય. આપણો સંપ્રદાય તો ભાઈ વર્તનનો સંપ્રદાય છે, ત્યાગી હોય ગ્રહી હોય પણ વર્તમાન પાળે, ધર્મ નિયમ પાળે, એની રીત રિવાજ જોઈ અને બાજુમાં રહેતા હોય એને ગુણ આવે. જો ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણું વર્તન હોય તો બાજુમાં રહેતા હોય ને એને સત્સંગ થઈ જાય. નકર લગભગ બાજુવાળાને આપણો મહિમા ન હોય, શેટાવાળાનો હોય. હા, આ એક જગતની રીત છે. પાદરમાં તીરથ હોય એનો મહિમા ન હોય. ગંગાજી હોઉં જાય પણ ગંગાને કાંઠે રહેનારાને કાંઈ ગંગાનો મહિમા ન હોય. આ જગતનું સર્જન થયું ત્યારથી આ રીત હાલી આવે છે. પરોક્ષ અને વિશે જ પ્રતીતિ છે, છેટાનો જ મહિમા છે. પ્રગટનો મહિમા થઈ જાય અને પાદરના તીર્થનો મહિમા થઈ જાય ને તો જીવને બહુ કરવું ન પડે. મહારાજે વચનાત્મા કીધું, પ્રગટ સંત અને પ્રગટ ભગવાન, પરોક્ષનો જેવો મહિમા છે એવો જો આનો થઈ જાય ને તો કલ્યાણનો મુદ્દો એને હાથમાં આવી જાય. હનુમાનજી પ્રગટ હતા, નારદજી પ્રગટ હતા, ત્યારે એને કોઈ ઓળખ્યા નહોતા. ગોપાલંદ સ્વામી પ્રગટ હતા, ગુણાતાન સ્વામીએ 40 વર્ષ સુધી બ્રહ્મનાદની વાતો કરી, પ્રસન્નતા બોલાવ્યા, પણ પ્રગટ હતા ત્યારે કોને જાણ્યા હતા? કયો પ્રગટ હોય અને ત્યારે જો ઓળખી જાય ને તો કામ થઈ જાય જીવાતમાં. અને પ્રગટ સિવાય તો વાત બનતી જ નથી ને. આ જોવાને આપણને બહુ ભૂખ લાગી હોય ભાઈ, વાતો કરી બધી મિષ્ટાન અન્નની, પણ અંદર પધરાવ્યા વિના ભૂખ ન જાય. ટાઈટ વાતી હોય, અગ્નિનો સૂર્ય કરો કે અગ્નિ દોરો, ચિત્રમાં લગાડીને ટાંગી જો તો પણ ત્યાં ટાઈટ ન જાય, પણ પ્રગટ અગ્નિ મળે તો જ ટાઈટ જાય. અંધારું વિલીન કરવું હોય તો કરોડ સૂર્ય ચિત્રના દોરીને ટાંગી જો તો અંધારું વિલીન ન થાય, પણ એક જ પ્રગટ સૂર્ય ઉગે તો અંધારું જતું રહે. એમ બધું જ કામ પ્રગટથી થાય છે. એમ પ્રગટ ભગવાન, પ્રગટ ભગવાનના સંત, પ્રગટ શાસ્ત્રો, પ્રગટ મૂર્તિઓ, આનાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. એટલે તો શ્રીજી મહારાજે આ સંપ્રદાયમાં બધું પ્રગટ રાખ્યું છે. પરોક્ષ કાંઈ થવાનું જ નથી. ભગવાન પ્રગટ, સંત પ્રગટ, આચાર્ય પ્રગટ, મૂર્તિઓ પ્રગટ, મંદિરો પ્રગટ, શાસ્ત્રો પ્રગટ, બધું પ્રગટ છે ભાઈ. આપણને મહિમા સમજાય તો કામ થઈ જાય એવું છે. માટે મહિમા સમજવો. મહારાજ કહેતા કે હે સંતો, તમારી રીત જોઈ અને લોકોને તમારો ગુણ આવશે, છતાંય દુર્જનો હશે, અસુરો હશે, એ તમારો ઉપદ્રવ કરશે, છતાંય તમે ક્યારેય ક્રોધ ન કરતા. શક્તિ હોવા છતાંય ક્ષમા રાખવી એ મોટા મોટું ભૂષણ છે, ઘરેણું છે, એ સાધુનું લક્ષણ છે. સમર્થ થકા ઝરણા કરવી કોઈથી ન થાય, એ સાધુથી થાય. સાધુ બધા ભગવા કપડામાં હોય અને શ્વેત કપડામાં ન હોય એવું ન હોય. અમરીશ રાજા સાધુ હતા. અમરીશ રાજા એકાદશીના ઉપવાસ કર્યા, 12 મહિનાનું વ્રત કર્યું અને એનો વિધિ કર્યો, અને પછી પારણાને દાડે દુર્વાસા મુનિ એમને ઘેર આવ્યા છે. ભગત તો રાજી રાજી થઈ ગયા કે આજ પારણાનો દિવસ, ને મારે ઘેર દુર્વાસા મંડળ લઈને આવ્યા, પારણા કરશે, મારા તો બહુ મોટા ભાગ્ય છે. ઋષિ મહારાજ પારણા કરવા પધારો, પછી અમે પારણું કરી. ઋષિ કે અમે સ્નાન કરીને આવીએ તો રાહ જો, હવે આ એકાદશીના ઉપવાસ કર્યા થયા અને ઉદ્યાપન વ્રત કરી અને વિધિ હાલતો હતો. બ્રાહ્મણો કહે છે કે હવે દુર્વાસા તો આવ્યા નહીં, પારણાનો સમય વયો જાય, ફળ ન મળે, માટે પારણા કરી લો. તો કે ઋષિને આમંત્રણ આપ્યું છે, પારણા કરાય નહીં. તો કે એમ કરો, તુલસીનું પત્ર મૂકી જાઓ માઢામાં. પારણું કર્યું કહેવાય, ન કર્યું કહેવાય, આટલી વાત કરી. થોડા સમય પછી દુર્વાસા આવવાના થઈ, એ પહેલાં કોઈક ત્યાં કહી આવ્યું કે ઓલા અમરીશે તો તને આમંત્રણ આપીને પારણા કરી લીધા, ને દુર્વાસા તો ભાઈ તમે બધા ઓળખો જ ને, હે, અને પીતો જો એનો કે મને આમંત્રણ આપીને પારણા કરી લીધા, જટા પસાડીને કૃત્યા ઉત્પન્ન કરી. બોલો કાંઈ વાત કરી અમરીશને મારવા માટે? હું અમરીશે ગુનો કર્યો ભાઈ? ટાઈમે આવી જવું પડે ને, વાક એનો હતો, પણ ક્રોધ એટલો બધો, ક્રોધ એટલો બધો, તે બીજાને હેરાન કરાય. પણ અમરીશની રક્ષામાં ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું. કૃત્યા પાસે આવીને ત્યાં સુદર્શન ચક્ર એના સ્થાનથી ઉપડ્યું, કૃત્યાને બાળી નાખી, અને સુદર્શન પીડ્યું. પછી દુર્વાસાની વાહે હો ધોત્યું ઊંચું લેતા ભાગ્યા. ત્રણ લોકમાં કોઈ એને સંગ્રહ કરે નહીં. કહે છે કે બચાવો બચાવો, તો કે આ ભગવાનનું ચક્ર છે. બ્રહ્મા પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા, શિવ પાસે ગયા, તો કે અમારું કામ નહીં, જેનો તમે અપરાધ કર્યો છે ન્યા જાઓ. ત્રિલોકમાં ફરીને આવ્યા, કોઈ બચાવનારું ન મળ્યું. અમરીશ પાસે આવીને દંડવટ કરવા માંડ્યા કે ભાઈ સાહેબ રક્ષા કરો, આ સુદર્શન બાળી દે. ત્યારે અમરીશે સંકલ્પ કર્યો કે પહેલે દાડે દુર્વાસા આવ્યા હતા અને જે મારા ભાવના હતી એવી ને એવી ભાવના આજ દિવસ સુધી હોય તો હે સુદર્શન તમે તમારા સ્થાનકે બેસી લો. આ હતા સાધુ અમરીશ. તમારે ઘરે એક રસોઈ આપી હોય ને સાધુ આવ્યા હોય ને થાળ કરવા ને પછી તમને લાકડી લઈને મારવા આવે તો તમને એવી ભાવના રહે ખરી? પણ અમરીશને તો પહેલા વહેલા દુર્વાસા આવ્યા ને જે ભાવના હતી મારવા, કૃત્યા ઉત્પન્ન કરી, તો એની જ ભાવના રહી. માટે આને કહેવાય સાધુ. ક્ષમા રાખવી સાધુનું કામ છે. માટે આપણા નંદ સંતો તો એવા ક્ષમાવાન હતા. કોઈ અપમાન કરે, ગાળો દે, મારે, કાઢી મૂકે, તોય એના જીવનું હિત થાય એવું કરે. આપણે ક્યાં સાવર ગામનો પ્રસંગ નથી જાણતા, હે, જૂના સાવરનો. ઉગા ખુમાણે ગુણાતન સ્વામીનું મંડળ મીઠા હાકરિયાને ત્યાં ઉતરું, ખીચડી ચડતી હતી. ઠાકોરજીને થાળ ધરાવાન પછી જમીન જવાના હતા, પણ કોકે કીધું કે બાપુ સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, ગામ બગાડશે. એના એક ગુરુ હતા જાનકીદાસ બાપુ. જાનકીદાસ કઈ આવ્યા? જાનકીદાસ બાપુ ઓકો પિતા પાસે, એટલે કે સ્વામિનારાયણના સાધુ આવશે તો આ બધું ટાળશે. એ ઘેરે માણસને મોકલ્યા, પસાયતાને મોકલીને ખીચડી પાકતીથી માટલું ફોડી નાખ્યું. સંતોને માર મારી, ધક્કા મારીને કાઢી મૂક્યા. શેત્રુજી નદીના તટમાં જઈને સંતો બેઠા છે. સ્નાન કરી અને હાથમાં માળા લઈને સંકલ્પ કર્યો છે કે આ દરબારને ત્યાં એક ભગવાન દીકરો આપે અને આપણી જોડી ત્યાં ટીંગાય. વિચાર તો કરો, અપકાર કરનારા ઉપર ઉપકાર કરનારા આપણા નંદ સંતો. એટલે શ્રીજી મહારાજે એમ કીધું કે સંતો તમે ક્ષમા રાખજો. અને આ વાતને બાર બાર વર્ષના વાણા વાઈ ગયા. અને બારમે વર્ષે ગુણાતાન સ્વામી મંડળ લઈને જૂના સાવરને પાદર નીકળ્યા. ત્યાં જીવનો ખુમાણ જે ભગવાનનો અને સંતનો આપેલો દીકરો ત્યાં રમતો હતો. સાધુને જોયા એટલે તરત હેત છું એને, આવીને પગમાં પડ્યો કે મહારાજ મારે ઘેર ચાલો. સંતો તો ઓળખી ગયા, કીધું કોનો દીકરો? તો કે આયના રાજા છે, એનો કુમાર છે. તો કે બેટા તારે ઘેર ન હોય, તારા બાપાને પૂછશે. પછી તો એના બાપાને લાવ્યો, કીધું સાધુને ઘેર લઈ. તો કે સાધુ બાવા તો નીકળ્યા કરે, આપણે ઘેર ન લઈ. તો કે ના, ઘેર લઈ જવાશ. 60 વર્ષે દીકરો થયેલો, પછી આત્મબુદ્ધિ તો હોય જ ને. મહારાજે કીધું ને, 60-70 વર્ષનો રાજા હોય અને પછી દીકરો થાય તો એ દીકરો ગાયલું દે, મૂછો તાણે, ગામમાં અનિતિ કરી આવે તો એ છોકરાનો અભાવ આવે નહીં. માટે વાલા ભક્તો, આ ગુણાતાન સ્વામી જેવા સંતો એક જુઓ ને એક ભૂલો, એવા તો કંઈક દ્રષ્ટાંતો છે જેણે અનેક જીવના શ્રેય કર્યા છે, અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કર્યો છે. એટલે મહારાજ કહે છે કે સંતો, તમે ગામડે જાઓ તો બધા ક્ષમા રાખજો. તમે કાંઈક જુઓ ને આજુબાજુમાં રહેતા જરા બોલાચાલી થાય તો એકાબીજા ક્ષમા રાખો તો ઝઘડો ન થાય. આ ગાડી જરા કડી જાય તો કેવા બાંધે જોવા, અને આ બેંગ્લોર બાજુ ગાડી કોઈની ભટકાય ને તો હશે, બાંધે નહીં. બોલો, અહીંયા તો ટીપી નાખ્યો, બચે તો બચે. એમાં મોટાનો જ વાંક આવે, નાનો ભલે નહીં વાંક હોય, એનો ફોર વ્હીલ વાળાનો પહેલા વાંક આવે. આમે દાઈ જ હોય ફોર વ્હીલ વાળા ઉપર. પણ ક્ષમા રાખે તો ક્ષમાથી આખું વિશ્વ જીતાય છે. ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય. ક્ષમા રાખે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય. ક્ષમા થકી ઈશ્વર રાજી થાય છે, ક્ષમા થકી આખું વિશ્વ જીતાય છે. યુધિષ્ઠિર રાજાએ ક્ષમા રાખી તો આખું વિશ્વ જીત્યા હતા. રાજા હતા આખી પૃથ્વીના, પણ સાધુતા રાખી. ક્ષમા રાખે માણસ સદાય સુખ્યો હોય છે. આ જગતમાં પ્રાણી માત્ર પીડાય છે, ક્ષમા વિના પીડાય છે. હે સંતો, બીજાની ઉપર ક્રોધ કરવાથી તમારું તપ નાશ થઈ જાય છે. તમારા જેવા પરોપકારી સંતોનું ક્ષમા એ જ ભૂષણ છે. કારણ કે ગામડે ફરવા મોકલે એટલે મહારાજને ખબર હતી કે માર પડશે, ખાવા નહીં મળે, અસુરો લોકો હેરાન કરશે, એટલે મહારાજ પાણી પહેલાં પાળ બાંધે છે. માટે તમે જડભરતની માફક નિર્માની થઈને ફરજો. દાન વ્રત યમ અને અતિશ્રમથી કરેલું તપ એ સર્વે ક્રોધથી બળી જાય છે. અમુક માણસમાં બહુ ક્રોધ હોય, અકારણ ક્રોધ કરતા હોય. એક ભાઈ તો તપેલી લઈને ઘી લેવા ગયા, દુકાનેથી ઘી લઈને આવતા. હવે તો તપેલી તો હાલે એટલે હલે તો ખરી, એટલે પછી ઝલકાણી થોડી. પછી તો એને બહુ ક્રોધ આવ્યો, ઝલકા લે ઝલકા એમ કરતાં કરતાં ઘેર આવ્યો ત્યાં તળિયું જ રહ્યું, કાંઈ ન રહ્યું. બોલો, હવે આમાં તપેલી શું કરે ને ઘી શું કરે? કયો પેલા મહેમાન આવ્યા હતા, પછી એને આપવું શું? અકારણ ક્રોધ કરે માણસ, પણ ક્રોધથી બધાનો નાશ થાય છે. તપ વ્રત યમ નિયમ આ બધું ક્રોધ નાશ કરી નાખે છે. ક્રોધીનો ક્યારેય જય થતો નથી, ક્ષમાવાળાનો જય થાય છે. ક્રોધી માણસ મરેલો ગણાય, શાસ્ત્રમાં એવું લખ્યું છે. માટે ક્ષમા એ જ ધર્મ છે, ક્ષમા એ જ મોટો યજ્ઞ છે, ક્ષમા એ જ વેદ અભ્યાસ છે. જે કહો તે ક્ષમા છે. માટે જ્ઞાની પુરુષે ક્ષમા રાખ, ક્ષમા રાખનારને ભગવાન મળે છે, બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને ક્ષમાવાન લોકો જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. આ તમારા ગ્રસ્થમાંય પણ જુઓ, ક્ષમા રાખીને એકાબીજાનું સહન કરે તો લાંબુ ભેગું હાલે છે. ચાર ચાર ભાઈઓનો પરિવાર હોય પણ એવા હમથી રહેતા હોય, 30 માણસનું કુટુંબ હોય, 35 માણસનું કુટુંબ હોય, તો ત્યાં સંપ હોય તો ભગવાન પણ જ્યાં નિવાસ કરીને રહે છે. માટે સાસુઓ હોય, નણંદ ભોજાય હોય, આ બધા હોય ને એને ક્ષમા રાખવી થોડી, માટે ક્ષમા રાખજો સંતો કહેશ. પછી મુક્તને આપી આજ્ઞા, તમે ફરો દેશ પ્રદેશ, અને જેમ કહ્યું તેમ વર્તજો, ને વળી રાખજો સાધુનો વેશ. જેમ કહ્યું તેમ વર્તજો, ને રાખજો સાધુનો વેશ. મુક્તોને પછી ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા આપી છે, જાઓ સંતો ગામડે ગામડે ફરો, ને જેમ કીધું છે, જેમ અમારી આજ્ઞા છે એ પ્રમાણે તમે ગામડે ગામડે ફરો અને સાધુનો વેશ રાખો. સંતોએ ભગવાનની આજ્ઞા માથે ચડાવીને પ્રાર્થના કરી છે કે પ્રભુ, અમે આપની આજ્ઞા પ્રમાણે વર્તીશું અને આપના પ્રતાપથી અમારી સાધુતામાં દૂષણ નહીં આવવા દઈએ. આવી રીતે વાત કરી ત્યારે ભગવાન બહુ રાજી થયા છે. કથા બહુ અદ્ભુત છે, ગઢપુરનો આ દિવ્ય પ્રસંગ છે. વાલા ભક્તો, આ મંદિર નિર્માણમાં જે ભક્તોએ પાયાથી લઈને શિખર સુધી ખૂબ ખૂબ મોટી સેવા કરેલી છે, એવા નાના મોટી જે સેવા કરેલી એવા ભક્તજનોને અહીંયા એમનું સન્માન કરવાનું હોવાથી અહીંયા કથાને હું ઘડીક વિરામ આપું છું, ત્યાર પછી આપણે પાસે કથા આગળ લેવાની છે. બધા શાંતિથી બેસજો, કારણ કે આવું ભગવાનનું મંદિર, એમાં જેણે જેણે સેવા કરી છે એની ઉપર ભગવાન ને ભગવાનના સંતો ભક્તો ખૂબ રાજી થાય છે. તો વાલા ભક્તો, અહીં કથાને ઘડીક હું રોકું છું, હવે સભાપતિ સૂચન કરશું.